कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं। महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं विधि सहित श्रीराजने गुरु गणी नमुपाय तन मन धन अर्पण करो मार्ग दियो बतलाय। ज्ञान स्वरूप गुरुराज जे मुक्ति फड़े दाता भव भ्रमण मुझे टाड़े जो विनवु वारंवार। राजचंद्र प्रभु पाद नमो गणु गुरु भगवन् जेनी आज्ञा सेवता थाए भवनो अन।
આજે ગુરુ પૂર્ણિમાનું મહાપર્વ છે। જીવના આધ્યાત્મિક વિકાસની યાત્રામાં આ એક ટર્નિંગ પોઈન્ટ છે, ગુરુ સાથેનું અનુસંધાન। જેને સંસાર સાથેનું અનુસંધાન તોડવું છે અને મુક્તિ સાથેનું અનુસંધાન જોડવું છે, એને જ્યાં સુધી ગુરુ તત્વ સાથેનું એનું અનુસંધાન ન થાય ત્યાં સુધી એ મુક્તિનો પંથ સાથે એનું કોઈ જોડાણ ન થાય, એ ક્રિયા ગમે એટલી બદલે, એ વિધિ ગમે તે કરે, પરંતુ લક્ષ્ય વિનાનું જેમ ફેંકેલા બાણ એ ગમે તે જગ્યાએ ગમે તેને વિંધે પણ લક્ષ્યની પ્રાપ્તિ ન થાય, એમ લક્ષ્ય મુક્તિનું જેને મેળવવું છે, સ્વરૂપની પ્રાપ્તિનું લક્ષ્ય જેનું છે, એને સ્વરૂપ પ્રાપ્ત પુરુષ સાથેનું એનું જોડાણ સર્વપ્રથમ આવશ્યક છે। ઇટ ઇઝ અ પ્રી કન્ડિશન, આપણને ગમે કે ન ગમે, આપણે માનીએ કે ન માનીએ, આ કોઈ પ્રશ્ન જ નથી। કેટલીક સનાતન વાતો એવી છે કે જેને જીવે અનુભવ ઉપર જ લેવી પડે, યુક્તિથી તર્કથી બુદ્ધિથી વાદથી વિવાદથી આ પ્રશ્નનો નિવેડો નથી। પરમાર્થ માર્ગની વાતો અનુભવ ગમ્ય છે, અનુભૂતિ ઉપર લઈ જાઓ, ગુરુ તત્વ સાથેનું જોડાણ કરી અને સંસારની સાથેનું આપણું જોડાણ કેવું તડોતડ તોડતું જાય, અને મુક્તિ ભણી આપણી યાત્રા કેવી વિના વિરોધ આગળ વધતી જાય. પરમ ઉપકારી પૂજ્ય પ્રભુશ્રીએ અર્ધશતાબ્દી જ્યારે ઉજવાણી પ્રભુની નિર્વાણની તે સમયે પ્રશસ્તિ આપી છે, ગુરુનું આપણને ઓળખાણ કરાવ્યું છે. જેની કૃપાથી જીવ અનંત સંસાર ઓળંગી પરિત સંસારી એટલે કે સમિત મુક્તિગામી થાય છે. જેના વચનને અંગીકાર કરવાથી સહજ શુદ્ધ આત્મ સ્વરૂપ સહજ માત્રમાં પ્રગટે છે, અને જેના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, એવા પ્રત્યક્ષ સત્પુરુષ સદગુરુ પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર પ્રભુની કૃપા પ્રસાદી જગતનું કલ્યાણ કરો. ચૈત્ર સુદ પૂનમ સંવત 1987 ની અંદર ગુરુવાર તારીખ 2 એપ્રિલ 1931 ત્યારે પ્રભુશ્રીએ પરમ કૃપાળુ દેવને આ પ્રશસ્તિ આપી છે કે જેની કૃપાથી જીવ અનંત સંસારી મટીને પરિત સંસારી થાય. પરિત એટલે અલ્પ, સમિત મુક્તિગામી થાય. જેના વચનને અંગીકાર કરવાથી જીવનું આત્મ સ્વરૂપ સહજમાં પ્રગટે, અને જેના વાક્યમાં અનંતા આગમ, જે અનંત જ્ઞાનીઓનો, અનંતા કેવડીઓનો, અનંતા અરિહંતોનો, અનંતા સિદ્ધનો માર્ગ જેના એક એક શબ્દમાં એક એક અક્ષરમાં વણાયો છે, ગૂંથાયો છે, એની અંદરથી એ જ ધ્વનિ આવે છે. શબ્દ ગમે તે પ્રકારનો ઉચ્ચારણ હોય, એનો ધ્વનિ આત્મા સિવાય કંઈ નથી. જેમ ભગવાનની દેશનાને ધ્વનિ એટલા માટે કહે છે, ભાષા જ છે, ભાષા જ બોલે છે, સંગ્રહપણું છે, કે ભાષાના વર્ગના પુદગળ નાશ નથી પામ્યો, પણ એ ધ્વનિ છે, એ ધ્વનિમાં આત્મા જ નીકળે છે. એટલે જગતના જે કોઈ જીવ હોય, તે રેન્જના હોય, દેવગતિના હોય કે મનુષ્ય ગતિના, અને એ બધા આત્મા સ્વરૂપ છે, એટલે એને આત્મા જ સમજાય છે. એટલે ભગવાનની વાણી બધાને પોતપોતાની ભાષામાં સમજાય છે, સૌની પોતાની ભાષા આત્માની ભાષા છે. આપણી મૂળ ભાષા આત્માની ભાષા છે. આ બધું તો બહારનું છે, આડંબર છે. કેટલી ભાષા અત્યારે ગુજરાતી સમજે છે, ગયા ભાવમાં 13 ઇંચમાં એ તો કઈ ભાષા જાણતો હતો, નારકીમાં, એકેન્દ્રિયમાં. આ ભાષા તો બદલાય, પણ આત્માની ભાષા જો સમ્યક દર્શન થયું હોય તો નારકીમાં પણ આત્માની ભાષા સમજાય. શ્રણિક મહારાજાને કઈ ભાષા સમજાય છે? આત્માની ભાષા. એમ પ્રભુનો ધ્વનિ, એમ આ કૃપાળુ દેવ વિશે પરમ ઉપકારી પ્રભુશ્રી કહે છે, એના એક એક શબ્દની અંદર, એક એક વાક્યની અંદર આ અનંત જ્ઞાની પુરુષોનો ધ્વનિ છે. એટલે એમણે આત્મસિદ્ધિની બહુ ટૂંકી ગાથાઓ 76 લખી, 108, 109, 110 સુધી પહોંચ્યા. પછી તો પ્રભુને કહેવું પડ્યું, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરે મૌનતા એમ કહી સહજ સમાધિમાં. અમે આ જે કહ્યું છે એમાં તો અનંતા જ્ઞાનીઓનો નિશ્ચય આવીને સમાય છે. એનો કોઈ મંતવ્ય નહીં, અભિપ્રાય નહીં, માન્યતા નહીં, એનો નિશ્ચય, આત્મ સ્વરૂપનો નિશ્ચય જેને થયો છે, એવા પૂર્ણ કેવડી સર્વજ્ઞ અર્યંત સિદ્ધ પરમાત્મા એવા અનંતાનો સર્વે કહેતા કેને બાદ કર્યા, એનો અહીંયા આવીને સમાય છે. એવો પુરુષ પ્રત્યક્ષ સત્પુરુષ, પ્રત્યક્ષ સદગુરુ, જે બોધથી પ્રત્યક્ષ છે, આપણે પ્રત્યક્ષ થઈએ હવે એને ઝીલવા પ્રશ્ન આપણો છે, એનો નથી. સમસ્યા આપણી છે એની નથી, મૂંઝવણ આપણી છે એની નથી. એક કે છે, હું પ્રત્યક્ષ છું, હું જે છું એ બોધ સ્વરૂપ છું, બોધથી અન્ય હું કંઈ નથી.
બોધથી અતિરિક્ત મારું કોઈ સ્વરૂપ નથી. જો મને તમારે પ્રત્યક્ષ પામવો હોય તો મારા બોધને તમે આત્મ પ્રત્યક્ષ કરો. આ બધા ગણિતને બાજુ ઉપર મૂકી દો. શરીરના ગણિત છે એનો મતલબ આપણા જ્ઞાનની અલ્પતા છે. હજી આપણે શરીરના ગણિતમાં રમીએ છીએ. પ્રભુશ્રીને પ્રશ્ન પૂછો કે પ્રભુ પ્રત્યક્ષ એટલે શું? પ્રભુશ્રીએ સરસ જવાબ દીધો કે આટલે નથી આવડતું તમને, આટલે નથી સમજાતું કે તો થઈ ગયું કે ભાઈ તો કાંઈ નહીં પામાયું. બરાબર છે, આશ્રમની અંદર રહેવા માટે તું અનફિટ છું. એને કહ્યું પ્રત્યક્ષ એટલે જેને આત્મા પ્રાપ્ત કર્યો છે અને જેને આત્મા પ્રગટ છે એવો પુરુષ. એ પ્રત્યક્ષ જેને આત્મા પ્રત્યક્ષ છે, કહેનારને અને સાંભળનારને, ત્યારે પ્રત્યક્ષનું ગણિત પૂરું થાય. એક પ્રત્યક્ષ અને એક પરોક્ષ એમ ન હાલે. અને ઘણાને ઉપદેશમાં આત્મા પરોક્ષ હોય, પોતે પ્રત્યક્ષ હોય તો શું કરવું તને? તને આત્મ સ્વરૂપ કેમ પ્રગટ થયું? અગમ નિગમની વાતો, પરમાર્થના ભેદ બહુ સરસ રીતે. આ માટે જ્યારે જ્યારે ગુરુ વિશેની વિચાર થાય અને આવા મનની અંદર કદાચ વિકલ્પ ઉઠે, મતિની અલ્પતાને કારણે, પુણ્યની ઓછાઈને કારણે, ક્યાંક આપણી અવરચંડાઈને કારણે પ્રશ્ન ઉઠે, તો ભગવાનની સમાધિ શતાબ્દી સમયે પ્રકાશિત અગાસ આશ્રમમાંથી પ્રત્યક્ષ સત્પુરુષ પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર એ પુસ્તકની અંદર પૂજ્ય પ્રભુશ્રી શ્રીમદ રાજચંદ્રજી, પૂજ્ય બ્રહ્મચારીજી આ બધાના વચનોને સંકલિત કરીને મુમુક્ષુ જગત માટે બહુ ઉપકારી કાર્ય થયું છે. એમાં ઉપદેશામૃતની અંદર પ્રભુએ જે લખ્યું છે, અનંતા જ્ઞાની જે થઈ ગયા છે તેનો બધાનો આ જ માર્ગ છે, આ જ આજ્ઞા છે અને તે જ પ્રત્યક્ષપણે પરમ કૃપાળુ દેવે જણાવી છે. માટે પરમ કૃપાળુ દેવની આજ્ઞા આરાધતા સર્વ જ્ઞાનીની ઉપાસના આવી જાય છે. જે પરમ કૃપાળુ દેવને ઈશ્વર તુલ્ય માની તેની ભક્તિમાં જોડાયા તેને પ્રગટમાં લાવનાર કહેવાય. એ પ્રભુને પ્રત્યક્ષ કરવાના છે આપણે તો. કૃપાળુ દેવ માટે પરમ ઉપકારી પ્રભુશ્રીએ ઠામ ઠામ આપણને જે કહ્યું છે એની માત્ર હું કોઈ એના ઉપર ટિપ્પણ કર્યા વિના અંશો છે એ આપણે થોડો વિચાર ના કરીએ. કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રની સેવા પૂજા કરવી, અમને તો કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર પ્રત્યક્ષ જ છે, તે શ્રી કૃપાળુ દેવ સિવાય અમને કશું જ નથી. રોમે રોમ તે જ છે, ફક્ત તેના પ્રત્યે જ સર્વને લઈ જઈએ છીએ. તેમના કહેલા વચનામૃત પણ પ્રત્યક્ષ જાણશો જી. સદગુરુ પ્રત્યક્ષ પુરુષ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, જ્ઞાન દર્શનમય શ્રીમદ રાજચંદ્ર તેજ ગુરુ છે જી. જગતમાં ગુરુ ઘણા છે તે નહીં, તે છે તેજ, બીજો નહીં. ચેતજો, એને જ શોધો, એનો જ સંગ કરો, એના દાસ થઈ જાઓ. સદગુરુ પ્રત્યક્ષ પુરુષ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, જ્ઞાન દર્શનમય શ્રીમદ રાજચંદ્ર તેજ ગુરુ છે જી. ગુરુદેવ સહજાત્મ સ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુ દેવ છે. ઉપદેશામૃત 404. વારંવાર કહેવા છતાં પ્રભુશ્રી થાકી ગયા હતા. આપણે એમ ન માનું કે અમારા અગાસમાં બેઠા છે બધા સંકિતી આત્મા છે, કેટલાય જડ જેવા બેઠા છે, થાકી ગયા. સંતને અગાસનો આશ્રમ છોડવો પડ્યો હતો. વારંવાર કહેવા છતાં સમજાવવા છતાં પોતાની મતિ સમજણ આગ્રહ ના મૂકે એટલે અમારું કેવું ગ્રહણ થતું નથી. એનું કીધેલું ન માનવું અને એની અંદર અત્યારે આગ્રહ રહ્યો છે. બસ પ્રભુ શ્રીએ કીધું માનવું નથી, એને કીધું છે કે તમે અમને માનશો નહીં, ગુરુ તો જે છે એ છે, અમે નથી, તો એને એને પકડવા, એને મૂકવા નથી. આપણે આ એની આજ્ઞાનું ઉલ્લંઘન, એની આજ્ઞાની અસાધના સિવાય બીજું શું છે? એ તો કે છે અને પોતે જ્ઞાની પુરુષને ઓળખા છે એ પોતાની સમજણે આ જ્ઞાની છે, એ જ્ઞાની છે એમ માની જ્ઞાનીઓની જ્ઞાનીઓના માર્ગની માન્યતા કરેલે વર્તે છે તે વિપરીત સમજણ છે. અમને કોઈ પૂર્વનો ભેદી પુરુષ મળ્યો અને તેના વચનથી અમને જે શાંતિ મળી તેથી એમ રહ્યા કરે છે કે સર્વજીવોનું કલ્યાણ થાવ, કેમ કે એના વચન સૌને ઉપલબ્ધ છે. કૃપાળુ દેવના વચન એમણે સ્વહસ્તે લખેલા આપણી પાસે ઉપલબ્ધ છે. અમે તો ગુરુ થતા નથી પણ સદગુરુને બતાવીએ છીએ. અમારું કહ્યું માની તેની કહેલી આજ્ઞા ઉઠાવશે તેનો અવશ્ય મોક્ષ થશે, પણ તે વગર સમજીએ, તે વગર સમજીએ વાત બતાવનારને વળગી પડે. કહે છે ને કે પોંખનારીને પરણી બેસે, એના જેવું કરે તો અમે જોખમદાર નથી. ગુરુને નામે જીવ ઠગાયો છે, જેના પર પ્રેમ ઢોળવો છે ત્યાં ઢોળાતો નથી. અને સત્સંગમાં સમાગમમાં જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં પ્રેમ ઢોળી નાખે છે. ક્યાંક રિદ્ધિને જોઈ, ક્યાંક સિદ્ધિને જોઈ, ક્યાંક ચમત્કારને જોયો અને ક્યાંક લોક પ્રશસ્તિ જોઈ. આહા, જુદા જુદા ક્રાઇટેરિયા લગાવી દે અને પ્રેમ ઢોળાઈ જાય, ઊંધો પડી જાય પોતે. કૃપાળુ દેવ ઉપર પ્રેમ ઢોળવો, અરે અટકી જા, જરા સહેમ જા. આ લવ એટ ફર્સ્ટ સાઇટ ન થાય, આ વેલેન્ટાઇન જેવું નથી. ગુરુ સાથે રહો, બહુ અંતઃકરણની અંદર ચિંતનથી મનનથી થાય. એવા તો બધા સંસારના વ્યવહારિક પ્રેમમાં ખટ્ટા ખાય છે. જ્ઞાની કહે છે કે પ્રેમ જ્યાં ત્યાં ન ઢોળાય, જેમ જીવનની અંદર આખી જિંદગીનો સવાલ છે બહુ બગડી જાય, એમ આ ભવાંતર બગડી જાય. જો ગમે તે ગુરુ પ્રત્યે પ્રેમ થઈ જાય, ઉભરો આવે, આવેશ થાય, આવેગ આવી જાય અને ઢોળાઈ જાય, ઊંધો પડી જાય, ભાવ નહીં ભવાંતર બગડે. કૃપાળુ દેવ ઉપર પ્રેમ ઢોળવો, આપણે બધા સાધક છે. આપણેમાં આવી ગયા ને કિનાર, તો એ કે છે આપણે બધા સાધક છે. કૃપાળુ દેવ ઉપાસ્ય છે, આપણે ઉપાસ્યો એની કરવાની છે. નૂરભાઈ પીરભાઈ કરીને જેમણે પોતાની મતે કલ્પના ઉભી રાખી છે તે હજી સ્વચ્છંદને વેદે છે. એક પરમ કૃપાળુ દેવની ભક્તિ પરમ પ્રેમે કર્તવ્ય છે, તેમાં સર્વજ્ઞાનીઓ આવી જાય છે. સર્વજ્ઞાનીઓના ઉપાસક મહાપુરુષો પણ આવી જાય છે. પ્રભુ શ્રી સહજાનંદ ઘન, રત્નરાજ, સૌભાગ, આ બધી જબરદસ્ત પરંપરા છે. એ બધા ઉપાસક મહાપુરુષો છે, પણ ઉપાસ્ય તો એક જ હોય. ઉપાસક તો અગણિત હોય પણ ઉપાસ્ય એક જ હોય. ઉપાસ્ય ને ઉપાસક સરખા ન હોય, ઉપાસકની ઉપાસના ન થાય, એ વિવેક ચૂકી ગયા. ઉપાસક છે એ ઉપકારી છે, એની ઉપાસના ન થાય, ઉપાસના ઉપાસ્યની થાય. આ બધા મહાપુરુષો ઉપાસક છે. કોના? ઉપાસ્યના. કોણ છે ઉપાસ્ય? પરમ કૃપાળુ પ્રત્યક્ષ સત્પુરુષ શ્રીમદ રાજચંદ્રદેવ એના ઉપાસક છે. અને ભવ્ય જીવો છે, કેવી ઉપાસના કરી છે એનું એક રોલ મોડલ છે. કે જગતમાં જ્ઞાનાવતાર એક આવા છે તો ભક્તાવતાર કેવા હોય? એક નથી, ઉપાસ્યના ઉપાસકો તો અનેક હોય. હવે કોને પકડશું અને કોને બાદ કરશું? હમ્પી તરફ દ્રષ્ટિ જશે તો ભદ્રમુનિ તરફ આંખ જશે, અગાસ તરફ દ્રષ્ટિ જશે તો પ્રભુશ્રી દેખાશે, સાયલા તરફ આવશો તો પૂજ્ય સુભાષભાઈ બેઠા છે, સિદ્ધપુર પાટણ જશો તો રત્નરાજ પડ્યા છે ત્યાં બેઠા છે, ભગવાનને જોયા નથી છતાં દર્શન કરી લીધા, ભવની ભ્રાંતિ કાઢી દીધી. એક એકનું જ્યાં ચરિત્ર જોઈએ છીએ ત્યાં મસ્તક ઝકી પડે છે. આવા એને ભગવાનને ઓળખા કે આ બધા મહાન છે, આ બધાની અહોભાવ થાય છે કારણ કે એને મારા પ્રભુને ઓળખા. આ મહા ઉપાસકો છે, એમણે બધો જ વિકલ્પ છોડીને એકમાત્ર આ પુરુષની આરાધના કરી, એટલે એ આપણો આદર્શ છે. પણ ઉપાસ્ય એક જ, બધા સર્વ જ્ઞાનીઓના ઉપાસક મહાપુરુષો એમાં આવી જાય છે, પોતે પણ પડી રહેતો નથી, એટલે તારો સમાવેશ થઈ ગયો. સદગુરુની ઉપાસના કરવામાં નિજ આત્માની પણ ઉપાસના થઈ જાય છે. બધા સત્પુરુષ સરખા ગણીને ગુરુ ભાવના ગૌણ ન કરવી. ક્યાંક વાંચીએ, આપણે વાંચીએ, ભાવને પકડીએ, સમજીએ, બસ બદલ કંઈ કરવું જ નથી. મને જળ આપણો એટલો બધો આગ્રહ, ત્યારે આપણે કૃપાળુદેવ કહે છે બધા મતાગ્રહ, આપણે એમ છે કે ભગવાને આત્મસિદ્ધિમાં નવ ગાથા લખ્યા, મતાર્થીના લખ્યા, ત્યાં એવું કહે. પણ આપણા મતાર્થો પર જયારે આપણે દ્રષ્ટિ કરીને ત્યારે આરવી ઓપન, કોઈ પણ વસ્તુ નવી સત્ય મળે અને પરમ કૃપાળુ દેવની વાત વધુ પ્રગટ થાય તો આપણે ખુલ્લા છીએ કે બંધ છીએ? આગ્રહથી પકડાયેલા છીએ જળની જેમ, જરાય ખુલ્લા. બધા સત્પુરુષ સરખા ગણી ગુરુ ભાવના ગૌણ ન કરવી, પણ તેમાં જ દ્રઢતા કરવી. બધાને જોઈને એમ થાય કે આ બધાએ આને પૂજે છે, એમ ગુરુ ભાવના દ્રઢ કરવી. એક જણના ઉપદેશથી આત્મહિત સદાય છે, સદાય છે અને સદાશે એવી દ્રઢ માન્યતા રાખવાથી આ ભાવ સફળ થશે. આ એકના ઉપદેશથી આ બધા જ જે પરંપરાઓ છે, અસંખ્ય તારલાઓ છે, આ અધ્યાત્મ જગતમાં સાધના જગતમાં આવા અદભુત સાધકો છે, એ આ એકને ઓળખા છે. આ એકના ઉપદેશથી આ બધાના જીવન પ્રકાશિત થયા છે. કોઈ ધ્રુવનો તારો છે, કોઈ અરુંધતીનો તારો છે, કોઈ વશિષ્ઠનો તારો છે, સપ્તર્ષિઓ છે, પણ એ બધા આ સૂર્યની પ્રકાશથી ઉજ્જવલ છે, પ્રકાશિત છે. એનું તેજ એ આમાંથી આવેલું છે. એમણે એનું અનુસંધાન આ પાવર હાઉસ સાથે કર્યું છે. આખા જગતના તરફ શિષ્યભાવ રાખવા જતા, આખા જગત તરફ શિષ્યભાવ રાખવા જતા મૂળ જે નિમિત્ત દ્વારા આત્મહિત ત્વરાથી થતું હોય તે અને જે જીવન સદગુરુને અર્પણ થયું છે તે નિરર્થક ફાંફા મારવામાં વ્યર્થ ન જતું રહે તે ધ્યાન રાખવા યોગ્ય છે. મૂળ નિમિત્ત શું? જ્યાં જ્યાં શ્રીમદ રાજચંદ્રના નામથી એના સંલગ્ન ધ્યાન કેન્દ્ર હોય, આશ્રમ હોય, મંદિર હોય, સત્સંગ મંડળ હોય, નાનું એવું સ્થાન હોય, મૂળ નિમિત્ત શું? માર્ગ તો સૌને વિતરાગનો છે જ, છતાં મૂળ નિમિત્ત શું? શ્રીમદ રાજચંદ્ર. તો મૂળ નિમિત્તને એનું આત્મહિત જે ત્વરાથી થાય છે એ કરી લેવું, અને બીજે નિરર્થક ફાંફા ન મારવા કે બધા સત્પુરુષ સરખા. એ કહે છે એ બીજે નિરર્થક ફાંફા મારવામાં વ્યર્થ ન જતું રહે તે ધ્યાન રાખવા યોગ્ય છે. ઉપદેશામૃત 257માં રેફરન્સ. આમાં બધું અધિકૃત જ છે, એટલે આપણા આમાં બીજું કંઈ પ્રશ્ન જ નથી. પ્રભુશ્રીને પ્રશ્ન પૂછ્યો કે સાચી શ્રદ્ધા કોને કહેવી, સાચી શ્રદ્ધા કોને કહેવી? પ્રભુશ્રીએ કહ્યું, જેવો જ્ઞાની આત્મા જાણ્યો છે તેવો મારો આત્મા છે, તે મારે માન્ય છે અને હું તો જ્ઞાનીનો દાસ છું, એમ સાચા જ્ઞાનીની શ્રદ્ધા થાય તેનો મોક્ષ થાય જ, ઘણા જીવોનો ઉદ્ધાર થઈ જશે. એક પરમ કૃપાળુ દેવની શ્રદ્ધા પકડ કરી લેવી. ફરીથી, એક પરમ કૃપાળુ દેવની જ શ્રદ્ધા પકડ કરી લેવી, તે જ એક કર્તવ્ય છે, ભૂલશો નહીં. તે જ પકડ કરી લેવાની ડાયા થયા વગર. આમ તો ગાંડા થઈ ગયા આપણે, આપણને એમ લાગે કુંભોડ, પણ જ્ઞાની એની ભાષામાં કહે છે કે તું ડાયો થામાં, એટલે મૂળ તો ગાંડો જ થાશ. આવો પુરુષ મૂકીને તું ફાંફા મારવા જશે, ડાપણ છે તારું, એ શાણપણ છે. તો કે છે ડાયા થયા બધા, હું કંઈ જ જાણું નહીં, હું કંઈ જ ન સમજુ, એને કહ્યું તે સાચું, એમ પકડ કરેલો આ આવે અને પરિણમી જાય તો થાય, બસ એ જ પરમ કૃપાળુ દેવની શ્રદ્ધાની પકડ કરેલો, બીજું માનસો નહીં. શ્રદ્ધા એવી દ્રઢ કરવી કે હવે હું બીજા કોઈને ન માનું. એટલે બીજા જ્ઞાનીની આસાધના છે એમાં, તો કે એમાં બધા જ્ઞાનીઓ આવી જાય છે, પૂર્વના અનંત આવી જાય છે, એના ઉપાસકો આવી જાય છે ને તુંય આવી જશે. પણ જેની આત્મા પ્રત્યક્ષ પ્રગટ છે, અને કાલે આપણે વાત કરી હતી, આત્મજ્ઞાની પણ ઘણા હોય છે, પણ દશાભેદે જ્ઞાનીને ઓળખવા પડે. જન્મ જરા મરણાદિનો નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેને વિશે વર્તે છે એવા જ્ઞાનીનો આશ્રય કરવો. પરમ કૃપાળુ દેવને વિશે એ વર્તતું તો કે હા, એમણે કહ્યું કે અમે એક દેહ ધારીને સ્વરૂપ સ્વદેશ જશું, એક અવતારી પણ જેને જગતની અંદર જાહેરપણે કીધું. વિતરાગ શાસનનો 2500 વર્ષનો ઇતિહાસ આપણી પાસે છે, અનંતા આચાર્યોની પરંપરા છે. આવી પ્રમાણિક પ્રતિતિ કોઈને થઈ કે અમે હવે ભયું નહીં થાય, અમે એકાવતારી છીએ, અમારો સંસાર હવે સમાપ્ત થયો છે, બસ જન્મ જરા મરણાદિનો જેને નાશ કર્યો છે એ પુરુષનો આશ્રય જીવને જન્મ જરા મરણાદિનો નાશ કરાવી શકે, કેમ કે તે જ યથાસંભવ ઉપાય છે. આ યથાસંભવ ઉપાય એ સમજવાની અંદર થોડાક વચનો બ્રહ્મચારીજીએ કહ્યા છે. મુમુક્ષુએ પ્રશ્ન કર્યો કે કૃપાળુ દેવે ઠેક ઠેકાણે લખ્યું છે પ્રત્યક્ષ સત્પુરુષ હોય તો જ કલ્યાણ થાય, હવે કૃપાળુ દેવ તો પરોક્ષ છે, તો કોને પ્રત્યક્ષ સત્પુરુષ માનવા? અને બ્રહ્મચારીએ પણ કૃપાળુ દેવને જોયા નથી હો, તો એ કે છે પ્રત્યક્ષ સત્પુરુષના વચનો છે તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવા તથા આરાધવા તો સંકેત થાય એવું છે. પ્રત્યક્ષ સત્પુરુષની પરમ કૃપાળુ દેવના વચનોને પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી તેનું શ્રવણ વાંચન મનન નિધિધ્યાસન કરવું, જ્ઞાની પુરુષના વચન ઘણા વર્ષો પહેલા લખાયેલા હોય તો પણ અવઘડી આપણને પ્રત્યક્ષપણે ઉપકારી છે જે બ્રહ્મચારી. એક મુમુક્ષુએ બીજો પ્રશ્ન કર્યો, સંકલ્પ વિકલ્પ બહુ થાય છે માટે શું કરવું? બ્રહ્મચારીશ્રીએ પૂછ્યું, સંકલ્પ વિકલ્પ શાના થાય છે? તો મુમુક્ષુએ કહ્યું, પ્રત્યક્ષ સદગુરુ અને પરોક્ષ સદગુરુ બાબતમાં સંકલ્પ વિકલ્પ થાય. આપણી ગ્રામ કહાણી છે ને, પરમાર્થ એનો આશય એનો ભાવ પકડવાની દ્રષ્ટિ હજુ આવી નથી. મેં કીધું કે સાંભળવું સરળ છે, કહેવું કઠિન છે. અમારે છૂટકો જ નહીં હો, આમાં ધ્યાન રાખ્યા છે. તમે તો સાંભળતા સાંભળતા ક્યાંય વયા જાઓ. અને એથી આગળ મનન ચિંતન અતિ મુશ્કેલ છે. અને અનુપ્રેક્ષા નિધિધ્યાસન, જ્ઞાનીઓ કહે છે જ્ઞાનીના વચનોને નિધિધ્યાસન એ ધ્યાનરૂપ બની જાય, જીવનના શ્વાસો શ્વાસની સાથે એ જ આત્માનો ધ્વનિ અંદર જાગૃત થઈ જાય, આ વચનનું પ્રત્યક્ષ પણ છે. પણ પછીની પ્રક્રિયા થાય તો મનન ચિંતન અનુપ્રેક્ષા થવી જોઈએ ભગવાનના વચનની, વારંવાર એ વચનામૃતના વચન ઉપર આત્માના ઉપયોગને એકાકારપણે જોડવો જોઈએ, અંતર્મુખ બનીને જોડવો જોઈએ. માત્ર બોલી જઈએ, આત્મભાવના ભાવતા રાડ પાડી પાડીને બોલીએ, બૂમો પાડી પાડીને બોલીએ, અરે જ્ઞાનીએ કહ્યું છે કે હું દેહાદી સ્વરૂપ નથી, પ્રત્યેક સમયે મંત્રની શબ્દ વચ્ચે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, જગતના સર્વ પદાર્થો સર્વ સંબંધો સર્વ સંયોગોથી હું ભિન્ન છું, અસંગ છું, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. એમ આત્મભાવના એક એક માળાના મણકામાં થાકી જાય અને પછી ધ્વનિ જ અંદરથી એ નીકળે, સજાત્મ શ્વાસોશ્વાસની અંદર એ જ ધ્વનિ નીકળે. પૂજ્ય શ્રી કીધું, કોઈ સંકલ્પ વિકલ્પ એવા કરવા નહીં, જેણે આત્મા યથાર્થ જાણ્યો છે એવા પરમ કૃપાળુ દેવ તે પ્રત્યક્ષ જ છે, તેમના શરણે જ રહેવું, કોઈ બીજા વિકલ્પમાં પડવું નહીં. પુનાની પ્રતિજ્ઞા યાદ છે, પ્રભુશ્રીએ
જુદી જુદી રીતે આ વાતને આપણને કહે છે. એક મુમુક્ષુએ બ્રહ્મચારીજીને પત્ર લખ્યો વિદેશથી, અને એની અંદર લખ્યું કે અમે તો આપને જ સર્વજ્ઞ તરીકે માન્યા છે, અમારે તો તમે જ ઉપકારી, અમને ક્યાં બીજી ખબર પડે છે, તમે જ કે આ વાત કરનારને વળગી પડે, અમે અબૂધ, પણ તારે કોઈની ચોપડી હાથમાં લેવી નથી, વચન કોઈની વાંચવા નથી, એટલે જ્યાં સત્સંગમાં ગયો ને ઢોળાઈ ગયો, જ્યાં સાંભળવા ગયો ત્યાં ઘડી ગયો, પણ તું વાંચ જે પુરુષના વચનો, જેના એ ઉપાસક મહિના છે એને શું કીધું છે એ તું વચન વાંચ, તું તને ખબર પડે, નહીં તો જે કેનાર છે એને વળગી પડે, બસ એ જ મોટો છે ને શું કે છે, અમને તો કાંઈ ખબર નહોતી, એને જ બધું બતાવ્યું, એને કાંઈ નથી બતાવ્યું, એને એ જ બતાવ્યું જે ઓલાએ બતાવ્યું, તું મૂળ તરફ જા. પત્ર મળ્યો, બ્રહ્મચારી કેવો વિનય અવતાર છે, ઘણો વિચાર આવ્યો કે પરમ કૃપાળુ દેવ પ્રત્યે જે સર્વભાવે અર્પણતા થવી જોઈએ એને બદલે બીજે બીજે સદગુરુ પણ કલ્પવાનો આ અનાદિનો અભ્યાસ અને આગ્રહ આપણા પત્રમાં ભરપૂર જોવા મળ્યો. આ અનાદિનો અભ્યાસ છે જીવનો, આ જ્યાં ત્યાં જે ભાવ, જે અર્પણતા, જે ભક્તિ, આવા પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની જન્મ જરા મરણાદિનો નાશ કરી, પાછો રોજ બોલે હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો મૂળ માર્ગ વિતરાગ પુરુષનો આપે મને આપ્યો, અને સંસારના પ્રશ્નો દુઃખ દૂર કરવા માટે જે માર્ગ બતાવી રીધિ સિદ્ધિ ભભૂતિ એની માં દોડો જાય, એના ચરણે પડ્યો જાય, અને પછી પ્રાર્થના કરે હે પરમ કૃપાળુ દેવ, શું તું બોલે, તું ક્યાં છો, તું ક્યાં જાય, કોની વંદના કરે છે. જીવનમાં જાણતા અજાણતા દંભ આવી જાય છે, સંસારના સુખ પ્રત્યે અલ્પ પણ સુખ બુદ્ધિ હોય તો જીવની યોગ્યતા રોકાઈ જાય છે. 254 મુમુક્ષુતા આવ્યા પછી પણ ત્રણ કારણો જીવને પરમાર્થ માર્ગમાં આગળ જતા રોકે છે, એમાં પહેલું કારણ આ સંસારને વિશે અલ્પ સુખની પણ ઈચ્છા, અને એ અલ્પ સુખની ઈચ્છા જો ક્યાંયથી પૂર્તિ થતી હોય તો મૂળ ગુરુને મ્યુટ પડતા. એ કહે છે આવો અનાદિનો અભ્યાસ તમારા પત્રમાં જાણી અને એમ લાગે છે કે આ કંઈ વાત તમારી કલ્યાણકારી નથી, આ વાંચીને તો મને મારા દોષ વિશેનો વિચાર થયો કે મેં કંઈક ભૂલથી વધારે વાત તમને કીધી હશે, કે જેથી કરીને તમને પરમ કૃપાળુ દેવની પ્રત્યે જે એના કરતા મારા તરફ અહોભાવ થઈ ગયો, આ તો વાત કરનારની વહેલે ચડી બેસે એવું તમારું વાક્ય ચોંકાવનારું લાગ્યું, અને હાથીની રૂપમાં ગધેડે ના આપે એવું તમે કહ્યું છે. એક મુમુક્ષુ ભાઈ તરીકે જ મારા પ્રત્યે ભાવ રાખે, જો આ વિનયની આ પરાકાષ્ઠા. પરમ કૃપા પ્રભુશ્રી પણ કહે છે અમે ઉપકારી છીએ, ઉપાસ્ય નથી, ગુરુ નથી. બ્રહ્મચારીજી કહે છે એક મુમુક્ષુ ભાઈ તરીકે, જેમ આપણે બધાય છીએ, તમારામાંનો એક ભાઈ છે, એક વ્યવસ્થા છે કે તમે મને અહીંયા બેસાડ્યો છે, નહીં તો મારે અહીંયા જ બેસવાનું છે. આજે આ ભાઈ લે છે, કોઈ આ ભક્તિ લે છે, કોઈ આ સ્વાધ્યાય લે છે, આપણે બધા પાછા સાધક મુમુક્ષુ ભાઈ તરીકે એક નહીં. કોઈની વિશેષતા જેને થાય એ તરવાનો માર્ગ નથી, જો આવી વિશેષતા. એક મુમુક્ષુ ભાઈ તરીકે જ મારા પ્રત્યે ભાવ રાખી, આપણે બધા તે મહાપુરુષના આશ્રિત છીએ, તેના વચનોને સાચે ભાવે ઉપાસીશું તો જરૂર સંસાર સાગર તરી જવાશે, એવી દ્રઢ શ્રદ્ધા રાખવી. તમારા પત્રની અંદર ઘણો ઠપકો આપવો હોય એવું જણાય છે, પણ હવે એ ભાવ થતા નથી, કેમ કે એ કહે છે કે મારામાં કંઈક દોષ હશે, કે મારું સાંભળીને આ મને કૃપાળુ દેવને ભૂલી ગયો. જો આ આ સાચા પુરુષ ઉપાસક સાચા લક્ષ્ય કરાવે છે.
અને અંતમાં પરમ કૃપાળુ દેવને જ ગુરુ માનવા બોધામૃતની વાત છે. તેના આપણે બધા શિષ્યો છીએ. જેનાથી આપણને ઉપકાર થાય તેનો ઉપકાર માનવો, પણ કોઈને પરમ કૃપાળુ તુલ્ય સદગુરુ ન માની લેવા. આ શિખામણ લક્ષમાં વારંવાર રાખવા યોગ્ય છે. જે પરમ કૃપાળુ દેવ જેવા આ કાળમાં કોઈ નજરે આવતા નથી, એટલે વિશેષ કંઈ લખતો નથી. બાકી તો યોગ અને ચમત્કારમાં જગત ગાંડું બની જાય છે. જરા ક્યાંક ચમત્કાર જોયો, યોગ જોયો, પૌદ્ગલિક પ્રભાવ જોયો, જગત ગાંડું બની જાય છે. પરંતુ તેથી આત્માનું કલ્યાણ નથી. પરમ કૃપાળુ દેવે એને માટે આ બધા એને જે માનનારા પુરુષો છે, સૌભાગભાઈની પરમ કૃપાળુ દેવ વિશેની શું ધારણા, એના સંગમાં આવેલા ખંભાતના મુમુક્ષુઓ એમની પ્રભુ પ્રત્યેની શું ધારણા, આ વારંવાર વિચારીએ તો આપણે વિચાર કરવો કે આપણે પરમ કૃપાળુ દેવને ઓળખવો તો કેવી રીતે ઓળખવો. તો પરમ કૃપાળુ દેવના પરમાત્મા સ્વરૂપને ઓળખવો, જેથી કરીને બીજો કોઈ ભાવ ન થાય. આનું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ હતું. એમણે પોતાની નોંધમાં લખ્યું કે આ કાળમાં જે પુરુષ આ નોંધ કરે છે એના જેવો કોઈ ક્ષયક્ષમી પુરુષ આ કાળમાં બીજો નથી. આ ક્ષેત્રમાં આ કાળે જે દેહધારીનો જન્મ થવો જોઈતો નહોતો, એણે ખંભાતરા મોમુક્ષને ધર્મ જ મોકલ્યા અને કહ્યું કે કબીરપંથીને કહેજો કે અમને જેને મોકલા છે મુક્તાત્મા છે, નિસંદેહ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. પત્રાંક 167. દેહ ધારણ કર્યો ત્યારથી જ અજ્ઞાન યોગીપણું નથી. અને કેટલાય ના સ્વાધ્યાયમાં આવે કે કૃપાળુ દેવને પછી જ્ઞાન થયું ને બસ, અને ત્યાર પછી આ થયું, આ એને મળ્યા ને પછી એને જ્ઞાન થયું. પણ તું વાંચતો મોક્ષ માળા જ્ઞાન વિના લખી છે, અજ્ઞાન દશામાં લખાયેલી છે મોક્ષ માળા. અરે પુષ્પમાળા વાંચતા વિનોબાજી અભિભૂત થઈ ગયા. ગાંધીને પ્રશ્ન કર્યો કે પુષ્પમાળામાં પ્રભુ આ 14 વર્ષથી આગળની આ રચના છે એમાં આટલું બધું લખ્યું છે? ગાંધીજી કહે એ તો એના પુનર્જન્મની સાક્ષી છે, આ તો જન્મ જન્માંતરનો યોગી છે. અને જેને ગ્રંથિ ભેદ થયો એ વાત જેને કહ્યું ત્રણ કાળમાં સત્ય છે, તન્મય યોગમાં આત્મપ્રવેશ છે, તીર્થંકર થવાની ઈચ્છા નથી, પણ તીર્થંકર જે સમજ્યા ને જે પામ્યા તે આ કાળમાં ન સમજી શકાય અને ન પામી શકાય એવું કંઈ નથી. તીર્થંકરે કર્યા પ્રમાણે કરવાની ઈચ્છા છે. તીર્થંકરે શું કર્યું? આત્મકલ્યાણ કર્યું પણ જગતનું કલ્યાણ પણ કર્યું. તારક શક્તિ એનામાં હતી, એને જગતના જીવોના કલ્યાણ માટે માર્ગની પ્રતિબોધના કરી. પરમ કૃપાળુ દેવે શું કર્યું? આત્મસિદ્ધિ દ્વારા એ માર્ગ જે લોપ થયો હતો એનું અનુસંધાન કર્યું. આ કામ આ કોટીના પુરુષોનું છે. અને જ્ઞાનીનું ઓળખાણ કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની અંદર જે હોય. એમણે લખ્યું દેહભાવ દેખાડવો પાલવતો નથી. દેહધારીપણું સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. વિચાર કરીએ જગત પ્રત્યે પરમ ઉદાસીન ભાવ જેનો છે, આખું જગત સોનાનું થાય તો જેને તૃણવત છે, હીરા મોતી ને કિંમતી રત્નો જેને કાળકૂટ વિષ સમાન દેખાતા હતા, ઘરના ને વનમાં જેને અભેદ હતો અને જગતનો સંઘ એને જેમ યમનો સંઘ દુઃખદાયક હોય એમ જગતનો સંઘ એને દુઃખદાયી હતો, એનો આત્મા બ્રહ્મ સમાધિમાં હતો, એનું મન વનમાં હતું અને દેહ કંઈક આભાસે ક્રિયા કરતો હતો, વિતરાગતા વિશેષ હોવાને કારણે લખે છે કે જગતમાં અમને કંઈ સાતું નથી, અમારો આત્મા તો આત્મભાવે વર્તે છે. કેવી રીતે વર્તે છે? શ્રુત અનુભવ વધતી દશા, સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી અમારી દશા રહે છે અને સંયમ પરિણામ વર્ધમાન થતા રહે છે. પત્રાંક 322માં કહે છે કે સ્વરૂપ પરિણતિને લીધે અમને તો નિર્વિકલ્પ સમાધિ વર્તે છે. આ કાળે આ ક્ષેત્રે તીર્થંકરનો અંતર આશય અમારા વિશે પ્રગટ છે. જો કોઈ એવો હોય તો તે અમે હઈશું, અમે તીર્થંકરના સાચા અનુયાયી છીએ. એનું આખું અનુસંધાન સહજ સ્મરણે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સેજે સાંભળી આવે છે. ચારે તરફ ઉપાધિની
ज्वालाओं वच्चे पण अमारा अंतर में परम समाधि छे। क्षणवार पण आत्म ध्यान अविकल्प समाधि नु ध्यान मटतु नथी। अमारा जेवो उपाधि प्रसंग अने चित्तनी स्थिरता अने निर्मळता बहु ओछा लोकोने प्राप्त थई हशे। घणा सत्पुरुषो थया छे, घणा ज्ञानीओ थया छे, पण अमारा जेवो प्रसंग बहु कोई भाग्ये ज प्रचित जीवने आव्यो छे। देह छता पूर्ण वितरागतानो अमने निश्चल अनुभव वर्ते छे। समय मात्र पण अप्रमत धाराने विस्मरण न करे एवं अमारू आत्माकार मन छे। अरे अमारी स्थिति तो वननी मारी कोयल जेवी छे। कोयलनो वास वनमां होय पर तोफान आंधी पवनना झपाटा आवे अने ई जेम शहेरमां आवी पड़े अने आ प्रकारना आपणा हाई राइजनी अंदर टीडीआरनी अंदर फसाई जाय एवी दशा अमारी थई गई छे। ज्ञानी पुरुष के छे अमे तो मुक्त वनना विचरता पंखीओ छीए। अविच्छिन्नपणे आत्मध्यान एवं वर्ते छे के पोते पोताने नमस्कार करे छे। त्रण चार पत्रों में कृपणदेव पोते पोताने अमारू आश्चर्यकारक स्वरूप क्यांय कहू जाय तेम नथी। परीक्षाथी अमारू जीवन जीवाय छे। पूछे छे तमे आम करो छो तेम करो छो तो के अमारी स्वेच्छा ज क्यां छे। आ जीवन तो उदयनो सपाटो छे, उदयनी आंधी छे अने इससे हरिए इच्छेलो क्रम जेम दोरे तेम दोराई रह्या छे। अमने अमारे करवापणो क्यां हतो, लेश मात्र अमारी इच्छा। उदय ने आधीन जेनू वर्तवू छे, विचरे उदय प्रयोग, इच्छा नामशेष थई गई छे। रुचि मात्र विलय पामी छे। अनवकाशपणे आत्मस्वरूप छे, आत्माकार स्थिति थई गई छे। संसारने विषे अमे तो साक्षी करता छीए। अशरीरीपणे अमारी आ आत्मस्थिति छे। 411 માં પૂછ્યું તો અશરીરીપણે, અને એ અશરીરી ભાવ અશરીરીપણું 13માં ગુણસ્થાન કે વિરાજમાન એવા સહયોગી કેવડી અશરીરીપણે વિદ્યમાન, એ અશરીરી ભાવ જો આ કાળે નથી એમ જો તમે કહેતા હો તો આ કાળે અમે નથી। અશરી ભાવ નયે સિદ્ધપણું વર્તે છે। શક્તિપણે કેવળ જ્ઞાન જાણ્યું, શ્રદ્ધાપણે જાણ્યું, વિચાર દશાએ જાણ્યું, વિચાર દશાએ જાણ્યું, પણ મુખ્ય નયના હેતુથી તે કેવળ જ્ઞાન અમારા વિશે વર્તે છે। અંદેશો પડે તેવો બહારનો વ્યવહાર છે, પણ છતાં દેહથી એટલી ભિન્નતા છે કે અમારી ચિત્તની વૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે અમને જોઈને કોઈ મૃગલું પણ ભાગી ન જાય। ડરપોકમાં ડરપોક પશુ હોય તો હરણ, સેજ પાંદડાનો અવાજ થાય તોય ભાગી જાય, પણ કોઈ વૃદ્ધ વૃક્ષ એને જો શરીરે ખુજલી આવે તો અમે ઉભા હોઈએ ત્યારે અમારા શરીરને એ સુકું વૃક્ષ માનીને એનું માથું ખંજવાડે અમારા શરીર સાથે। આ જળવર, આ દેહાતીત દશાનો પુરુષ સત્પુરુષને ઓળખવા છે, જ્ઞાનીને ઓળખવા છે, અને 2500 વર્ષ પછી આ કેવડીનો વિયોગ છે, તીર્થંકરોનો વિયોગ છે, એ કાળની અંદર જે અગમની અંદર જે પુરુષની આત્માની દશાની જે વાત કરી છે, આવી દશા પ્રગટપણે પ્રાપ્ત હોય એવો પુરુષ આ કાળમાં થયો છે? હોઈ શકે ખરો? કોઈ શ્રીમદના જીવનને જુઓ, એના વાક્ય અનુસંધાને એમના જીવનને વિચારો તો એવો પુરુષ પ્રગટ સાક્ષાત હાજરા હજુર દેહધારી આપણને જોવા મળે। કોઈ કાળ હજી જુદો ગયો નથી, કોઈ સ્મૃતિમાંથી હજી ખસેમ નથી। મહાવીરને વિચાર કરવામાં મારે ને તમારે કલ્પનાનો સહારો લેવો પડશે। 12.5 વર્ષની મહાવીરની સાધના કેવી હશે એ કલ્પના કરવી પડશે। પણ ઉત્તર સંડાનો રાજચંદ્ર કેવો હશે? કાવીઠાના ગામોટ વડની નીચે બેઠેલો રાજચંદ્ર કેવો હશે? ઈડરના પહાડમાં ગુંજતો રાજચંદ્ર કેવો હશે? એની મુદ્રા સાક્ષાત પ્રત્યક્ષ, કોઈ કલ્પનાની જરૂર નથી। આવો પુરુષ દેહધારી, જીવતો જાગતો, ધબકતો ને ધધકતો આવો ચૈતન્યમય આત્માવાળો પુરુષ, એણે આવો ઉપદેશની ધારા વહાવી એ આપણી સામે જ છે। એનો જ્ઞાન યોગ કેટલો! એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળી અમને ભાન થઈ આવે છે। અનંત ભવને છેદીને દુર્લભ એવું અટકાવતારીપણું જેને પ્રાપ્ત કર્યું છે, એવો ભણકાર જેને અંદરથી ઉઠ્યો છે, એણે પ્રાપ્ત કરેલું સ્વરૂપ એ કે છે અન્યથા થતું નથી। ભલે શરીર થાકી ગયું છે, આત્માએ પ્રાપ્ત કરેલા સ્વરૂપમાં બીજો કોઈ અહેસાસ અન્યત્વ થતું નથી। એટલે કે છે લગભગ કેવળ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગે, એટલી બધી ઉર્ધ્વ ગતિ છે આવા પ્રપંચ વ્યવહાર પ્રપંચના કાળમાં। ઉદયની અંદર 10 વર્ષનો મુંબઈમાં સાધેલો પુરુષાર્થ કર્મોને કાપી નાખ્યા છે, નામ શેષ કર્યા છે। નિર્જરાનો માર્ગ એ વિતરાગનો માર્ગ, અંતર્મુખતાનો માર્ગ એ વિતરાગનો માર્ગ, અને આવા પુરુષનું જીવતું જાગતું ઉદાહરણ નજર સમક્ષ એની મુદ્રા પ્રત્યક્ષ, એના વચનો પ્રત્યક્ષ, અને એ પુરુષને આપણે જો પ્રત્યક્ષ થઈએ, ભાવથી વાંચીએ વિચારીએ, તો એ પુરુષ પ્રત્યક્ષ છે આપણી પાસે. આપણે ક્યાંય પુરુષને શોધવો પડે નહીં, એ આપણામાં છે. આપણે તો આપણામાંથી દૂર ન જાય એટલી જ કાળજી લેવાની છે. કરવાનું એ છે કે પ્રભુ તમારું સ્મરણ અમારાથી દૂર ન થાય. આ કળીકાળનો કેવડી છે, આ શ્રુત કેવડી છે, અને આની મુદ્રા એ પ્રત્યક્ષ છે, વચનો પ્રત્યક્ષ. આવા તત્વજ્ઞ, આત્મજ્ઞ, સમયજ્ઞ અને પ્રાજ્ઞ, ગીતાર્થ અને યુગ પ્રધાન આચાર્ય સમા આ લોકોત્તર સત્પુરુષ, અધ્યાત્મના નવયુગ પ્રવર્તક, પરમ કૃપાળુ પ્રત્યક્ષ સદગુરુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુ જેવી વિભૂતિઓ, ભગવાન મહાવીરના શાસનને આ મહાન એનું શાસન છે, એ તીર્થંકરને દેવના સનાતન અને શાશ્વત સન્માર્ગની અંદર ક્યારેક કાળના પ્રવાહની અંદર ઓઠ આવે, ક્યારેક વિતરાગનું શાસન છિન્ન વિચ્છિન્નપણું પામે, ક્યારેક એની અંદર ભેદાભેદ ઉત્પન્ન થાય, ક્યારેક છેદ વિચ્છેદનો માર્ગ એમાંથી જન્મ પામે, અને ક્યારેક વિતરાગનો મોક્ષ માર્ગ ખંડ ખંડિત બની જાય, તે સમયે મૂળ માર્ગની અંદર લોપ વિલોપ થાય કે અંતરાય અવરોધ કે અડચણ આવે, ત્યારે આવી વિભૂતિઓ પરમાવતાર જેવી કૃપાળુદેવ જેવી વિભૂતિઓ એ સનાતન મોક્ષ માર્ગને પુનઃ આલોકિત કરે, ફરીથી તે સન્માર્ગનું અનુસંધાન કરે. મૂળ વિતરાગ સર્વજ્ઞ દેવના શાસનનો તંતુ એનો તાંતણો એવો સાંધે કે બીજા 400-500 વર્ષ સુધી જગતના જીવોને વિતરાગના શાસનનો નિર્ભેળ માર્ગ મળી રહે. આવો આ પુરુષનો ઉપકાર છે, બધા જીવો ઉપર ઉપકાર છે. કોઈ જીવોનો કોઈ એક ઉપર હોય, કોઈ એક ક્ષેત્રમાં હોય, એ બધા મર્યાદિત ઉપકારી છે. આ તો અમર્યાદિત ઉપકારી છે. આને ક્ષેત્રની મર્યાદા નથી, આને કોઈ વ્યક્તિની મર્યાદા નથી. આવું વિતરાગનું શાસન 400-500 વર્ષ ફરીથી લંબાવી દે છે. આવા પુરુષ એ યુગાવતાર છે, નવી પ્રવર્તક છે. આવા પુરુષનું ફરીથી એ જ ગુરુભાવ પ્રગટ કરીને, ગુરુ તો આપણામાં પ્રગટ કરવાનો છે, આપણી શ્રદ્ધાથી પ્રગટ કરવાનો છે. એ તો જ્યાં છે ત્યાં છે, એને ગુરુ થવું નથી. એને કહ્યું કે અમે કોઈને ગુરુ, અમે કોઈના ગુરુ થયા નથી, કે કોઈને શિષ્ય પણ માન્યા નથી. તો એને ગુરુપદ એ તો નિષ્પૃહ છે. આપણે આપણા કલ્યાણ માટે થઈને એને ગુરુ એટલે માર્ગદર્શક, રોલ મોડેલ, આદર્શ એ આપણે માનવાનું છે. અને આવો ગુરુ ઉભો હોય અને સંસારનો કાળબળ ગમે તેવું હોય કે ક્ષેત્રની પ્રતિકૂળતા ગમે તેવી હોય, અંદરથી અવાજ ઉઠે, ધ્વનિ ઉઠે કે ભલે હો રાત અંધારી, દીવો લઈ આપ ઉભા છો, તમે ઉભા છો મસાલ લઈને, તો મારે આંધી તોફાનની શું ચિંતા. મારા જીવનની અંદર હું જાણું છું કેટલી આંધી આવશે, કેટલાય તોફાન આવશે. આ સંસાર છે, એના પનારે પડેલો જીવ આ કાળની અંદર, દુષ્મ કાળમાં હત પુણ્યવાળા હત ભાગી જીવોએ ભારતવર્ષને ઘેરી લીધો છે. આપણે બધા હિન પુણ્યવાળા છીએ. તે સમયે હિન પુણ્ય છે ત્યારે આવા પ્રકૃષ્ટ પુણ્યધારી આત્માનો સંઘ જેટલો હશે, એટલું આપણું પુણ્યની, આપણી જે કર્મની તાકાત છે, દુષ્કર્મ એ નબળી પડશે. પણ એ સબડાને છોડીને આપણે નબળો હથકચરો પકડી લેશું તો આપણી સ્થિતિમાં આપણો સહારો, આપણો ટેકો કોણ બનશે? માટે ફરીથી ગુરુ પૂર્ણિમામાં ગુરુ તત્વ છે, વ્યક્તિ નથી, ગુરુ તત્વ છે. અને આ તત્વ જેને પૂર્ણપણે પ્રકાશિત કર્યું છે, એમાં કોઈ પણ પ્રકારના વિકલ્પ ન કરતા કોઈ યોગે આપણને આ દ્રષ્ટિ મળી છે, એ ગુરુને ફરીથી પ્રત્યેક ગુરુ પૂર્ણિમાએ એનું પંચવિધ પ્રકારે શાસ્ત્રોક્ત રીતે વિહિત પૂજન કરીને આપણી જાતને આપણે અર્પણ કરીએ. રીડેડિકેશન યર બાય યર, વર્ષ પ્રતિવર્ષ આ ગુરુને આપણે અર્પણ કરીએ. ફરીથી કહીએ કે પ્રભુ અમે કદાચ વર્ષમાં કંઈ ભટક્યા હશો, જેમ ક્ષમાપનાની અંદર કોઈ જીવ પ્રત્યે સંબંધના જગતમાં જીવીએ છીએ, કોઈના પ્રત્યે કંઈ જાણતા અજાણતા કોઈને દુઃખ થયું હોય, કોઈનું દિલ દુભાયું હોય, તો અંતઃકરણપૂર્વક ક્ષમાપના માગી અને નિર્મળ થઈએ છીએ, એમ આ આખા વર્ષની અંદર હે પ્રભુ તને જ ગુરુ માન્યા સિવાય કોઈ પ્રત્યે ક્યાંક રિદ્ધિ સિદ્ધિની કલ્પનાથી, ક્યાંક માન સન્માનની કલ્પનાથી, ક્યાંક હુંપણાના ભાવથી, ક્યાંક અહમપણું આવી ગયું અને ક્યાંક યશ સિદ્ધિની કામનાથી કોઈના પ્રત્યે આવા ભાવ કર્યા હોય તો મને માફ કરજે.
મારે તો હે પરમ કૃપાળુ તું જ મારો દેવાધિદેવ છો, તારા જ વચનો મારા તારક છે, તારી તારક શક્તિ એ જ મારું કલ્યાણ કરવા માટે સમર્થ છે. મારા આ નિશ્ચય સંદેહમાં ક્યાંય ખામી આવી હોય, ક્યાંય સંશય ઉભો થયો હોય, ક્યાંય સંદેહ થયો હોય, હે નાથ તું દયાનિધિ છો, તું ક્ષમા નિધિ છો, તું અમને ક્ષમા કરજે. અમે ફરીથી આ પર્વ ઉપર પ્રતિજ્ઞા કરીને તને અર્પણ કરીએ છીએ. ઓમ સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, કૃપાળુ દેવનું યોગ બળ મમુક્ષુઓનું કલ્યાણ કરો.
Hey, buddy.